स्थितिभेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तपक्रियाफलम् सहजानंद गुरु भजे सदा। करुणा सागर श्री हरि मारा प्यारा श्री महाराज, आनंद बहु आपो छो साथे रहिने आज। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान। दादा खाचर जेवी समझण केळवा जे दाखड़ो करे छे ए बहु आदरणीय छे, सराहनीय छे। आपणे पण काही करीए, कोई खातू संभाळीए, कोई उत्सव करीए, शिबिर करीए, आगेवानी लईने बधुं काम पतावीए, पण क्या रे ए भावन उगवा देव अंदर के मैं कर्युं, महाराज माथे ढोळ देव, महाराजे कर्युं, हूँ शूँ करूँ, मारथी शूँ थाय। आ ट्यूबलाइट एम के मैं अंजवाळू कर्युं એના જેવી વાત કહેવાય, અંજવાળું તો ભલો કરંટ છે ને એને લઈને થાય છે, એમ આપણામાં ભગવાન છે ને એને લઈને આપણે ભાળીએ છીએ, સાંભળીએ છીએ, હાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, કરી શકીએ છીએ। પ્રભુ ન હોય તો અંધારું થઈ જાય। માટે પરમેશ્વરનો યશ, પરમેશ્વરને દેવા જેવી કોઈ ઉત્તમ વાત નથી। ને આપણા સત્સંગના નાના નાના યુવાનિયાઓ પણ આવો ઊંચો અભ્યાસ જ્યારે કરે ને ત્યારે મારી છાતી ગજગજ ફૂલે કે બરાબર સદરસ્તે કામ હાલ્યું જાય છે। દિલથી દાખલો કરો ભગવાનને કરતા માનવાનો, આપણે નીકળી જઈ અહમ મમત્વમાંથી છૂટા થાય તો ભગવાન મળે। બધું ભગવાનનું છે, મારું નહીં એમ સમજો એટલે મમતા છૂટી। બધું ભગવાન કરે છે, હું શું કરું, મારથી શું થાય એમ માનો એટલે અહંકાર છૂટ્યો। બે છૂટ્યું એટલે ભગવાનનું ધામ મળ્યું સમજો। અને આ બે વાના તો છોડે નહીં હો, અને ચાંદ્રાયણી તો ઉપરાપર કરે, અને હરિચરિતા સાગર આખાના 12 ભાગના પાઠ કરી નાખે, અને સત્સંગમાં લાખો રૂપિયા વાપરે, અને સેવા તો એકલો 4 જણાની કરે, પણ આ બે વાના તો કરે નહીં તારે મને બહુ ન ગમે। એ કરે છે, સારું કરે છે, પણ આ બે વાના મૂકે એના ઉપર જેવા ભગવાન રાજી થાય એવા તો બીજા કોઈ ઉપર રાજી નથી થતા। આ બે વાના મૂકે જેવા પ્રભુ રાજી થાય ને એવા તો બીજા કોઈ સાધને નથી રાજી થતા। હો ચાંદ્રણી કરો, હો વાર પાઠ કરો, કે 10 માણાનું તમે એકલા કાળા મજૂરની જેમ કામ કરીને સત્સંગમાં તમે આમ બધાને આમ આંખો પોળી કરી નાખો, પણ આ બે વાના ન મૂકો અહંતા ને મમતા તો તમે માયા બહાર તો નથી જ। મારા બાપ માયામાં જ ઘુમર્યું ખાવ છો, હામુંથી સન્માન આપદું, સેવા ને તમારું બધું જોઈને લોકો બહુ તમારામાં ખેહા હે ને તમારા વખાણ કરશે, તમને એનું અભિમાન વધશે, એટલે ઉલટાનું તમારું જાતે દાડે તો બગડવાનું છે। માટે અહંતા મમતા મૂકવા જેવી તો કોઈ વાત જ નથી। થોડું થાય થોડું કરો, જાજુ થાય જાજુ કરો, પણ અહમ મમત્વથી પર થઈને સત્તા માત્ર રહીને ભગવાનમાં હેત કરો, ભગવાનની સેવા કરો, એ આપણો સિદ્ધાંત છે। પંચાલાના 3 મહારાજે આ વાત બહુ ભીંદન કીધી છે ને ઉપર એમ કહ્યું, આજ અમારો મત છે ને એ જ અમને ગમે છે, એવું કહ્યું, સત્તા રૂપે થઈને ભક્તિ કરો એ અમારો મત છે, અહંતા મમતા છોડો। અને કાલ રામ પ્રતાપભાઈને કહી દીધું કે આવું જે અહમમત્વપણાનું તમારે અમારે વિશે હેત છે ને, એ હેત નથી, એ જ દુઃખ છે. કેમ જે એમાંથી દુઃખ થાય, સુખ નહીં થાય. જે હેતમાંથી લાખ બે લાખ પાંચ હજાર વર્ષે દુઃખ આવવાનું હોય તો એ હેત દુઃખ જ ગણાય. હેત તો એવું ને એવી જગ્યાએ કરાય કે જેમાં કરોડો વર્ષે ક્યારેય દુઃખ પામવાનું થાય જ નહીં. સમજ્યા હણ્યા વગર ગદબદે હેત કરવું, સમજ્યા હણ્યા વગર બધે ભાઈબંધી કરવી, એમને હળીયું દેવી કારણ વગરની. હરિભગતને તો સમજણ પડવી જોઈને, કુસંગીઓ ન પડે. એ ઘણા તો કુસંગી જેવા જણાતા હોય પણ વિવેકીને સમજણા ઘણા હોય છે. ભલે ભગવાનને ભજતા ન હોય પણ માળા એને બધી ખબર તો પડતી હોય કે આમાં દુઃખી થવાય ને આમાં સુખી થવાય. બે જણા તો અડધો વારો જ કામ કરતા, પછી એ આરામ કરે ને મજા કરે. તે કોકે કીધું એટલે આમ કેમ કરો છો? તો કે આખો દી કૂટે એ મુવા મરી જાય, શું હારે લઈ જાય છે? તે શા હારું આખો દી કૂટી કેશ? જિંદગી ભગવાનને આપી છે, અડધો વારો રડે હાલ્યો જાય છે, પછી બાદશાહી ન કરી. જો ભગવાન જ ભજતા પણ એટલી ખબર પડી કે આમાં કાંઈ કશું રહેવાનું નથી, હું કામ મથી મરવું. અને ઘણા તો ભગવાનના ભગત છે, ભક્તિ કરે, સેવા કરે, સત્સંગ કરે, સાધુની આગળ પાછળ હેરફેર કરે, પણ ઓલા બિનસત્સંગી સમજે એટલું સમજે નહીં. પાછા સમજણીમાં જુઓ ને તો આપણને એમ થાય ઘર એને તો બહુ કરી લે, આનું બધું કાર્ય બહુ સારું, બધી વાતે બરાબર, પણ આને સમજણ નથી એટલે સુખ નહીં થાય. આને અહમમત્વ રહ્યા તો સમજણ ક્યાં રહી? એ સમજણ ક્યાં રહી? સમજણનું તો ફળ જ એ છે કે અહમમત્વનો નાશ થઈ જાય. બધું આપણે કરતા હોય એનો અર્થ એ નથી કે આપણને સમજણ છે. અહમમત્વ ન હોય તો મનાય કે સમજણ આવી. સમજણા માણસને જોઈને મને બહુ આનંદ થાય. કદાચ સમજો ભલે ન હોય પણ સમજવા માટે કોશિશ કરતો હોય ને એ જોઈને મને બહુ ગમે. આ ઘાટ મને ન થવો જોઈએ, કેમ થયો? એમ જે જાગતો હોય, અવળા ઘાટથી થથડતો હોય અને અવળો ઘાટ થઈ જાય એટલે બહુ બીતો હોય ને ભગવાનને તરત કહેવા માંડતો હોય, મહારાજ આ ઘાટ મને ન થવી દયા કરો, આ ઈર્ષાનો ઘાટ કહેવાય, મહારાજ આ માનનો ઘાટ કહેવાય, મહારાજ આ મારા કરતાપણાનો ઘાટ કહેવાય, પ્રભુ મને આ ન થાય એવી દયા કરો. એમ જે તરત જ આમ ડોલી જતો હોય ત્યારે આપણને એમ થાય વાહ 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 મરદ વાહ, ધન્યવાદ તને. કોઈ પણ જ્ઞાતિમ જન્મો હો, ગામનો, શહેરનો, દેશનો, વિદેશનો, મોટો શેઠ હોય, નાનો નોકર હો, ધનવાન હો, ગરીબ હો, પણ તને ધન છે. હે આગો બેઠો હોય, ઓરો બેઠો હોય, પણ તને ધન છે. કેમ છે? તું સજાગ છો માટે તને કોક દી ભગવાન મળશે ખરા, એ વિશ્વાસ બેહે. અને હોકા જેવામાં શું વિશ્વાસ કરવો? ઝાડધારામાં પોતાના ઇન્દ્રિયો અંતગણ ગમે એમ હાલે તોય આને કાંઈ થડકારો નહીં. તારા આપણને એમ થાય ભગત છે, જૂના છે, મોટા છે, આગેવાન છે, મોર વેહે છે, આપણે એને એની રીતે માન સન્માનની રાખવા જોઈએ. બધી વાત સાચી પણ આમાં કાંઈ બહુ દીવાન દિવેલ નથી, આને કાંઈ ભાન પડતી નથી, શું કરવાનું? ઠીક થોડાક ઉપરના ઠંડા સ્વભાવને સાત્વિકપણાના ગુણે કરીને ઠીમ ઠીમ જેવા આમ લાગે હારા. નોળી ભગવાને જેવા કડે ચડાવ્યા હોય, ક્યાંયના ન રહ્યા હોય, ત્યાંય ગોઠવાઈ ગયા હોય, ત્યાં અડી કાઢીને સેવા કરતા હોય, પણ એમાં આપણું હૈયું ન ઠરે. હૈયું તો એનામાં ઠરે કે જેને અવળો ઘાટ થાયને અંદર ધબધબાટી બોલે કે આ સંકલ્પ મારે કેમ થયો, શા સારું થવો જોઈએ ભાઈ, મને આ ઈર્ષ્યા કેમ થઈ, મને એમ કેમ થયું કે મેં કર્યું, અરર મને આવો ભાવ કેમ થયો, મને એવી ભાવના કેમ થઈ કે આ દેહ હું છું? આ તો અજ્ઞાન કહેવાય, હું ક્યાં દેહ છું? આ તો બહુ ભૂંડી ભાવના કહેવાય. ભાવ ખોટું, હળાહળ જૂઠાણું, હું દેહ છું એવો ભાવ થાય તો હળાહળ જૂઠાણું, કાતિલ ઝેર, આત્માનો સત્યાનાશ કાઢનારી અહંતા છે દેહને વિશે. એવી ને એવી પાપરૂપ મમતા છે કે અમારા દેહના સંબંધીને, આ મારું ઘર ને, આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું. પ્રથમના હિત્તેરમાં કહ્યું ને કે આ મારો બાપો ને, આ મારી બા ને, આ મારો ફુવો ને, આ મારું ઘરાણું. તે જે ભાવ છે ને, એ ભાવ એ પણ જીવનો અતિશય બગાડ કરનારો ભાવ છે. તે આપણામાં ન આવવો જોઈએ. આવે તો બહુ ખોટું કહેવાય. હે, હાલો થોડા પ્રશ્ન પૂછું. પ્રભુ સાથે જોડાવાની સાનુકૂળતા ક્યારે થાય? આપો.
હું દેહ છું એ ભાવમાંથી ઉપર ઉઠી હું આત્મા છું અને હું બ્રહ્મરૂપ છું એમ પોતાને બ્રહ્મ માને અને પછી ભગવાનમાં જોડાય તો સાનુકૂળતા વધારે થાય.
આ હજુ અને બેઠા શબ્દો આવા હતા. જેમ દેહમાં સ્થાન જમાવ્યું છે એમ એક રસ પરિપૂર્ણ બ્રહ્મમાં સ્થાન જમાવીએ ત્યારે ભગવાનમાં જોડાવાની સાનુકૂળતા આવે છે. જડ દેહમાં જોડાયેલાને ચૈતન્ય મૂર્તિમાં જોડાવાની અતિ પ્રતિકૂળતા છે. ચૈતન્ય રૂપ થાય એને જ ચૈતન્ય એવી મૂર્તિમાં જોડાવાની સાનુકૂળતા સાંપડે છે. કોનો આત્મા ભગવાનમાં ચોટે? જેને ભગવાનનો મહિમા અને ભગવાનમાં હેત હોય તેનો આત્મા ભગવાનમાં ચોટે. કયો આનંદ અક્ષરધામ છે?
ભગવાન જેમ રાખે એમાં જે આનંદ માને એ આનંદ અક્ષરધામ.
એ અક્ષરધામનો આનંદ છે. એને કોઈ માયાનો આનંદ કે આલોકનો આનંદ, ભૌતિક આનંદ બીજો સમજવો નહીં. ભગવાન જે સ્થિતિમાં જેમ રાખે એમ જે આનંદમાં રહે એ આનંદ આલોકનો નહીં, એ તો અક્ષરધામનો આનંદ છે. એ આલોકમાં નથી, એ તો ધામમાં છે. માટે આલોકની કોઈ સ્થિતિ એને અડતી નથી. ચાહે સુસ્થિતિ હોય યા તો કુસ્થિતિ હોય, એણે એને માન આપ્યું જ નથી. માન એણે ભગવાનની મરજીને આપ્યું છે. માટે ગરજીને કહીએ કે ઉડો એ ધામમાં છે. ભગવાનને મરજીને માન આપ્યું છે ને એ બધા ધામમાં છે. અને જેણે પોતાની કંઈક પર્સનલ ઈચ્છા કે સંકલ્પ કે મરજીને વજન દીધું છે ને એ બધા દેહમાં છે, આ દુનિયામાં છે. હલકું અને હળવું શા માટે ન વિચારવું જોઈએ?
આપણે જેવું વિચારીએ એવા આપણે થાય છે, એટલા માટે આપણે હલકું ન વિચારવું જોઈએ. સદાય સારું ને જેમ આપણે ભગવાનના ધામમાં રહેવું છે એવું બધું વિચારી તો આપણે એક દેવા થઈ જાય.
ગુડ ગુડ, શાબાશ સાધુને. કારણ કે જેવું ચિંતવન એવું જીવન બને છે. અક્ષરધામના મુક્ત થઈને મહારાજની સેવામાં રહેવું હોય તો એવું જ ચિંતન કરવું જોઈએ, એથી વિપરીત ન કરાય. જેવું તમે વિચાર્યા કરશો એવા તમે જાતે દાડે થઈ જશો. એકવાર અમે કહ્યું તું કોણ માણા કેવો થશે એનું જો જાણવું હોય તો જોઈ લેવું એના અંતરમાં કેવા વિચારોનો પ્રવાહ હાલેશ, એવો એ થઈ જાય ગમે તેથી. આજ તમને ગમે એવો ભલ દેખાતો પણ એના અંતરમાં જેવા વિચારોનો પ્રવાહ હાલતો હશે એવો એક દાડે થઈને ઊભો રહે. આજ સામાન્ય જીવ છે, આજ નાનો એવો હશે, આજ એને ઇન્દ્રિયો અંતકરણ પીડતા હશે, આજ એ નહીં તમને મોટો કે મહાન લાગતો હોય પણ એના અંતરમાં જો એક ધારા વિચારો એવા હાલતા હશે કે મને ભગવાન કેદી મળે ને મારું આ બધું કેદી ટળે ને હું માયામાં ક્યારે છૂટો થાવ, દેહભાવ મારો ક્યારે ટળે, કરતા ભાવ માયનો છે ક્યારે ટળે, મને ભગવાન સિવાય બીજે જ્યાં જ્યાં મમત્વ છે એ ક્યારે ટળે, અને ક્યારે હું ભગવાન પુરુષોત્તમને પામું, આવા જ વિચારોનો પ્રવાહ હાંજ હવાર વારે ત્યારે જાગીને આયલા જ કરતો હોય તો સમજી જવાનું કે આ જે ગમે ત્યાં હશે પણ એક દી અક્ષરધામનો મહામુક્ત હશે. મુક્ત થઈને ઊભો જ રહે કારણ કે માઇન્ડ એ ચર શરૂ છે અંદર. અને જે ઘણો મોટો સત્સંગી કે મોટો સાધુ હશે, આગેવાન હશે, સત્સંગમાં ઘણી કીર્તિ ને માન હશે, પણ અંદર વિષયના કે માનના કે ઈર્ષાના કે બીજા ત્રીજા જો સંકલ્પનો પ્રવાહ ચાલુ હશે તો એક દી ખાડામાં પડીને ઊભો હશે. જોજો, જાતે દાડે ક્યાંક પીડ્યો હશે, કારણ કે માય પ્રવાહ ખોટો હાલે છે, એ ક્યારેક એક્સિડન્ટ કરી નાખશે. માટે નબળો વિચારશો માં સજાગ રહો. આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર પાસે આપણે કેવું વિચાર આવડાવવું, કેવું ચિંતવડાવવું, કેવો અહંકાર કરાવવો, કેવો વિચારને નિર્ણય કરાવડાવવો, એ આપણા હાથની વાત છે. એ ચારેય આપણા ગોલા છે. આપણે કહીએ એમ એને કરવાનું હોય, એ કેમ આપણે કરવાનું હોય નહીં. ગોલાના ગોલા આ જગતમાં જે થાય એને ઠીક નહીં. આપણે આપણી જગ્યાએ રહેવું જોઈએ. ભગવાનના ભક્તના દાસ થાય એ તો બહુ ઉત્તમ ગણાય, પણ આ ઇન્દ્રિયોનો અંતકરણ ગોલાન ગોલિયો છે, હલકટ મુવા છે, એને આધીન તો ન રહેવાય, એ કેમ તો ન જ કરાય. એ કેમ કરે સારું નહીં. ભગવાનને ભગવાનના સંતો કે એમ કરે કોઈ દી જીવનું બગડે નહીં, પણ પોતાનું મન કે એમ કરે કોક દી મરવાનો છે એ. કેમ જે મન એનું હેતુ નથી. આ સંતો ભક્તો એના હેતુ છે, મન તો એનું દુશ્મન છે. તે મીઠું બોલતું હોય ને સાત્વિક ને ડાઈ વાત કરતું હોય તોય સમજી રાખજો, તમને ગોળ ફેરવીને દિશા ભૂલવાડી દે. એ તમારું હેતુ બનીને વાત કહેતું હોય તો એ તમારું હેતુ તો એ નથી જ. અને સાધુ તમારી ઉપર આંકડા છે ને કહેતા હોય તો પણ એ તમારે હેતુ જ છે, એ તમારો દુશ્મન નહીં. સમજી રાખવું ઓલું તમારું દુશ્મન છે. ઇન્દ્રિય અંતકરણની પરતંત્રતામાંથી છૂટવા મહારાજે વચનામૃતમાં કેવી લડત લેવાનું કહ્યું છે.
મધ્યના 22માં મહારાજે એમ કહી દીધું, અહમને કે ભગવાનના દાસત્વ પણ બીજો ઘાટ કર્યો તો તારા ભૂખા કરી નાખીશ. અને મનને એમ કહ્યું કે ભગવાન વિના બીજો ઘાટ કર્યો તો તારા પણ ભૂખા, તારી વાત છે. ચિત્તને પણ એવી રીતે કહી દીધું કે ભગવાન વિના બીજું ચિંતન કર્યું તો તારી વાત છે. અને બુદ્ધિને પણ એવી રીતે કહી,
અંતકરણની હામાં થઈ જવું, એને ભેગા ન પડવું, છૂટા રહેવું, જુદા રહેવું, પટ્ટા ખેલતા શીખી જવું, દેહભાવથી છૂટા રહેતા શીખી જવું. શીખવું જોઈએ સાધુએ, સત્સંગી આ શીખવું જોઈએ. આ વિદ્યા છે, આ બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા શીખવી જોઈએ. જગત આપણને બ્રહ્મનિષ્ઠ સંતો એમ કહે છે, અને આપણે બ્રહ્મ વિદ્યા શીખીએ જ નહીં અને એના બ્રહ્મનિષ્ઠ. લૌકિક અને આધ્યાત્મિક આઝાદીમાં શું ફરક છે?
લૌકિક આઝાદીમાં સ્વતંત્ર થવું એ આઝાદી પણ છે, જ્યારે આધ્યાત્મિક માર્ગમાં દાસત્વ પણ એ સાચી આઝાદી છે.
સાબાસ. કેવા હેતમાં દુઃખ ઉપજે છે અને ક્યાં હેત કરીએ તો સુખ ઉપજે? કાંતિ ના પોઈ.
ભગવાન વિને બીજી હેત કરીએ તો દુઃખ ઉપજે, અને ભગવાનની મૂર્તિમાં હેત કરીએ તો સુખ ઉપજે.
સમજણ વિનાનું હેત કરવામાં દુઃખ ઉપજે છે. સમજણ કાંતિએ કીધી કે ભગવાન વિના બીજે હેત એ સમજણ વિનાનું હેત છે, ને ભગવાનમાં જે હેત કરવું અને એમાં બ્રહ્મરૂપે થઈને હેત કરવું એ સમજણવાળું હેત કહેવાય. ભગવાનમાં કેવળ વિષય કરીને હેત કરવું રૂપથી પરસેથી, એમાંય સમજણ નથી, હેત ખરું પણ ચોખાઈ ન કહેવાય. માટે સમજણનું ચોખ્ખાઈવાળું હેત કરીએ ને એ અબ્ઝર્વર ન બેસ, એ જાય નહીં. બ્રહ્મમાં હેત બ્રહ્મરૂપથી થાય, દેહમાં હેત દેહરૂપથી થાય. આ જગતમાં કોઈ દેહમાં તમારે હેત કરવું હોય તો તમે દેહરૂપ હો ને તો જ થાય. પછી સ્ત્રીનો દેહ હોય, પુરુષનો દેહ હોય કે છોકરાનો દેહ હોય, પણ એ દેહના રૂપમાં સ્પર્શમાં તમારે હેત જો કરવું હોય તો તમારે દેહની ભૂમિકાએ આવવું પડે, તમને પોતાને દેહ માનવો પડે, પછી ઓલા દેહમાં તમે હેત કરી શકો. જો તમે બ્રહ્મની ભૂમિકાએ હો તો કોઈ દેહમાં હેત થઈ ન શકે, કરવા જાવ તોય ન થાય, મન ઉથડીને પાછું પડે. આ હાડમાંસના મળના લોંદામાં કેવી રીતે હેત થાય ચૈતન્ય રૂપને? એટલે એને હાડમાંસ મળના લોંદા રૂપ થવું પડે, પછી ઓલા લોંદા એને ગમે. એ પહેલાં તો અભાવ વર્તે, અભાવ જ વર્તે. એટલે દેહરૂપને જ દેહ ગમે છે, દેહનો સ્પર્શ અને દેહના રૂપ ગમે છે, અને એની ન્યાજ નજર હોય. પણ ચૈતન્ય સ્વરૂપ જે પોતાને માને એને ચૈતન્ય સ્વરૂપ એવા ભગવાનમાં જ ખેંચાણ થાય છે. ન્યા જ હેત હોય એનું મન, ન્યા જ હોય. એને અહીંયા વૃત્તિ જોડવા જાય તો એમ થાય કે આકા નરકમાં મન મારું ગયું, આવા ચૈતન્ય સ્વરૂપ ભગવાનને મૂકીને આ ઘાટ ક્યાં થયો એમ થાય, એને મન ભાગે ત્યાંથી. માટે બ્રહ્મમાં હેત કરવું હોય એને બ્રહ્મ થવું જોઈએ, અને દેહમાં હેત કરવું હોય એને દેહ થવું જોઈએ. આ એની યોગ્યતા છે. ભગવાન બ્રહ્મ છે એટલે આપણે બ્રહ્મ થવું જોઈએ, ભગવાન ચૈતન્ય છે એટલે આપણે ચૈતન્ય થવું જોઈએ, ભગવાન જ્ઞાન છે એટલે આપણે જ્ઞાન થવું જોઈએ, ભગવાન દિવ્ય છે એટલે આપણે દિવ્ય થઈ જવું પડે. દેહભાવ હોય તો આપણે દિવ્ય ન ગણાઈએ, માયિક ગણાઈએ, પ્રાકૃત ભગત ગણાઈએ, એકાંતિક ન ગણાઈએ. ભગવાનમાં જોડાવવું હોય તો આ કરવું જ પડે એવું છે. ઓલું જોડાણ ખરું, હેત ખરું, પણ એ સમજણનું હેત ન કહેવાય. એ લાંબુ ટકે નહીં, ક્યારેક એમાંથી દુઃખ આવે, એટલું જ સારું ભગવાનમાં છે, તે બહુ વાંધો નહીં. પણ તોય મહારાજનો મત તો બ્રહ્મરૂપે ભગવાનમાં હેત કરવાનો છે, તે હો જગ્યાએ લખેલો છે. પણ આપણે એ પાત્રતા નહીં હોવાથી હમણાં તો જે રીતે હેત કરીએ છીએ તે રીતે ભગવાનમાં પણ યાદ રાખજો. એકડો ને એકડો ઘૂંટતા નહીં, બગડો શીખજો. બ્રહ્મરૂપે ભગવાનમાં પ્રીતિ કરવી કે જેમાં અહમ મમતા ન હોય, લૌકિક. અને ભગવાન તો એવા છે કે એમાં કોઈ પણ ભાવે ગમે તે રીતે જોડાશો તો પણ કલ્યાણ તો થશે. પણ મહારાજનો મત બ્રહ્મ ભાવે ભગવાનમાં જોડાવાનો છે એ યાદ રાખવું. સંગીતકારો જેમ સંગીતના સૂર લગાડે ને વ્યાકરણ ભરનારા જેમ સૂત્ર લગાડે અને ન્યાય ભણનારા જેમ ફકીકાન પંક્તિ લગાડે અને એને જે આનંદ આવે એવો આનંદ આપણને શું કરીએ તો આવે ભાઈ?
અત્યાર સુધી સત્સંગમાંથી જેટલું સાંભળ્યું હોય, શીખ્યા હોય કે જાણતા હોય, બરોબર જ્યારે કામ પડે, ત્યારે કામ લાગી જાય, પ્રેક્ટિકલ થાય તો એ લાગ્યું કહેવાય.
અને ત્યારે આપણને બહુ સુખ અને આનંદ આવે. એ સાલું વાસણ આવ્યા નહીં એવું નહીં, એ ડબી જાણ્યું કહેવાય, તરી જાણ્યું કહેવાય. ડબી જાણે તરી જાણે એવા ઓછા, ટાણે બધા એમ કહીને ઊભા રહે સાલા વાસણ આવ્યા નહીં, એટલે કે મારું મારું ભરી કરી ફાયું નહીં, ભૂલ પડી, ફરી વાર ધ્યાન રાખીશ. ત્યાં એક તક તો ગઈ ધ્યાન રાખવાની, આવા કેટલાય જન્મ ગયા, હવે ઓલે જન્મે હરખું ધ્યાન રાખીશ, આમાં તો નો ધ્યાન રહ્યું, 60-70 વર્ષમાંય ન રહ્યું, હવે પ્રભુ બીજે જન્મે સુધરીશ, લ્યો જાઓ તાર લખતો રહેશે. મનુષ્ય હોવા છતાં પશુ સમાન કોણ છે?
વિવેક નથી ને એ.
સરસ. વિવેક વિના નર પશુ સમાન, એને વિવેકરૂપ જ્ઞાન નથી, એ બધા ઢોર છે. વિવેક જ્ઞાન કોને કહેવાય? હું દેહ નથી, આત્મા છું, બ્રહ્મરૂપ છું, હું સ્વતંત્ર નથી, હું પરમેશ્વરને સદૈવ આધીન છું, સંપૂર્ણ આધીન, હું કરતા નથી, ભગવાનનો પ્રકાશ જ હું પ્રકાશું છું, સર્વ પ્રકાશક, સર્વ કરતા, નિયંતા એક મહારાજ જ છે. મારું કોઈ નથી, હું નહીં, હું ખુદ પરમેશ્વરની વસ્તુ છું અને મારી વસ્તુ કોઈ નથી, એમ જે સમજણ થાય એને વિવેક કહેવાય. મારું સાચું સુખ ભગવાન જ છે, માયાના કોઈ સુખ મારા સુખ નથી, એમ સમજાય વિવેક કહેવાય. સંતો ભક્તો જ મારા સાચા સ્નેહી, હેતુ અને સગા છે. દેહના જે સંબંધીઓ છે તે મારા હગા નથી, આમ સમજાય તે વિવેક કહેવાય. ઇન્દ્રિયો અંધકણ મારા દુશ્મન છે, દેહ મારો ભવો ભવનો વેરી છે, એણે જ મારું બગાડ્યું એમ સમજાય વિવેક કહેવાય. સંતો ભક્તો વઢે એ આપણા મોટા ભાઈક છે, એમ સમજાય વિવેક કહેવાય. ને વઢેને દુઃખ લાગી જાય ને મોઢું પડી જાય એ વિવેક ન કહેવાય. વઢે તારે ભાઈ સમજાય છે, અને વચનામાં કહ્યા પ્રમાણે મહારાજે કીધું છે કે વઢે તારે ભાગ સમજવા, એમ જે ભાગ માને એને વિવેક કહેવાય. અને આવો જેને વિવેક છે, એ વિવેકરૂપ જેને જ્ઞાન છે, એ જ મનુષ્ય છે. બાકી બધા ઢોર છે, ગમે એવી મોટી પદવીવાળા હોય તોય. એવું કાલે આવ્યું હતું. આજે વિક્રમ સંવત 2067 શ્રાવણ વદ 3 મંગળવાર છે, તારીખ 16/8/11. પૂર પહેલું તરંગ 80મું. પહેલા પૂરનો આ છેલ્લો તરંગ છે. આજે હરિચરિતામાં સાગરના 29 પૂરમાં એક પૂરની કથા આપણે વાંચીને પૂરી કરીએ છીએ. આજે એ દિવસ છે કે 29માંથી એક આપણે પૂર હિલોળે ને હિલોળે ખૂબ આગ્રહ કરીને નાઈ આપણું જીવન પવિત્ર કર્યું. પૂર આવે ને પાણીનું, શ્રીહરિનો ગૃહત્યાગ. રામપ્રતાપભાઈએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું, અત્યારે આપ જ્ઞાનની વાત કહો છો પણ મારે બુદ્ધિ થોડી હોવાથી તે સમજાતી નથી. સંસાર કો જાનત જ્ઞાન હમ, મુક્તિ કો ન જાનત જ્ઞાન, મુક્તિ જ્ઞાન બિન જીકુ ઠરત નહીં અજ્ઞાન. સંસાર વ્યવહારનું જ્ઞાન છે એને મેં જ્ઞાન માન્યું છે. સંસાર કો જાનત જ્ઞાન હમ, આને જ હું જ્ઞાન સમજું છું કે મુક્તિ કો ન જાનત જ્ઞાન. મુક્તિ સંબંધી કોઈ પણ વાતને હું સાચું ને શ્રેષ્ઠ જ્ઞાન સમજી શકતો નથી. જીવના મોક્ષના બાબતનું મને જ્ઞાન નથી, સંસાર વ્યવહારનું મને બહુ જ્ઞાન ભાન છે, માટે હું અજ્ઞાની છું અને મને સમજાતું નથી. મોક્ષના જ્ઞાન સિવાય જીવમાંથી અજ્ઞાન ટળતું નથી. વ્યવહારનું લાખ જ્ઞાન હોય ને પણ મોક્ષના જ્ઞાન સિવાય જીવનું અજ્ઞાન ક્યારેય ટળતું નથી. જ્ઞાન મુક્તિ કી ખાન તુમ શ્રીહરિ ભયે મમ ભ્રાત. તમે જ્ઞાનની મોટી ખાણ છો. કયા જ્ઞાનની? આધ્યાત્મિક મોક્ષકારક જ્ઞાનની. અને એવા જે કલ્યાણકારી જ્ઞાનના ખાણ સ્વરૂપ આપ મારા ભાઈ થયા છો. પણ અંતરનું અજ્ઞાનનું જે અંધારું તે ઘણા સમયથી છે, જામી ગયેલું છે. એટલે હે ઘનશ્યામ, તમારી વાત જેમ સમજવી ઘટે એમ મને વ્યવહારીયાને સમજાતી નથી. અને શું કહું, કહત બનત ન બાત, તમને શું કહેવું એ મને ભાન પડતું નથી. વાત કયામાં આવતી નથી. હું અજ્ઞાની છું આવો સ્વીકાર થયો એને. એક વાત કબૂલ કરી કે મને સંસાર વ્યવહારનું જ્ઞાન છે પણ આ માર્ગનો હું અજ્ઞાની છું, માની લીધું. લ્યો હવે સુધારો શક્ય છે.
એસો નહીં હે પુણ્ય કો તુમાર જોગ ફેર હો,
મહાતમ અજ્ઞાન મમ તાર દિયો અબ તોય, તાર દિયો અબ તોય, એસો નહીં હે પુણ્ય કો, મારામાં એવું કોઈ પુણ્ય નથી, તુમાર જોગ ફેર હોય, તમારો યોગ મને ફરીને થાય એવું મારામાં કાંઈ નથી, મારું અજ્ઞાન ઘોર અંધારા જેવું છે, છતાં આપ તે અજ્ઞાનને હવે ટાળી નાખો, દયા કરો, તાર દિયો અબ તોય, કે છે કહો ત્યો કીજે બાત તુમ સમ હે તુન ઓર કહો,
કહો ત્યો કીજે બાત તુમ સમ હે તુન ઓર કહો,
તુમ ઈશ્વર સાક્ષાત કૃપા કર મોહ મિટાવ દે હું,
તુમ ઈશ્વર સાક્ષાત કૃપા કર મોહ મિટાવ દે હું,
પરમ દયાલ ભક્ત વત્સલ કરુણાર્ણવ,
શ્રી હરિ પરમ દયાલ ભક્ત વત્સલ કરુણાર્ણવ,
બોલત ભય કૃપાલ દિન બંધુ અશરણ શરણ,
બોલત ભય કૃપાલ દિન બંધુ અશરણ શરણ,
કહો ચૂકી જે બા તમે જેવું મારું હિત કરી શકશો એવું બીજો કોઈ કરી શકશે નહીં, તમે જ મારા સાચા હેતુ છો, કહેતા હિત કરનારા છો, માટે તમે જેમ કહો એમ કરીશ, મારું જેમ ભલું થાય એમ મને કહો, અજ્ઞાની છું છતાં પણ ખપ છે માનીશ, કે તું ઈશ્વર સાક્ષાત કૃપા કર મોહ મિટાવ દે હો, તમે સાક્ષાત સમર્થ છે, કૃપા કરીને મારો મોહ મટાડો, દયા કરો, શ્રી હરિ પરમ દયા ભક્ત વત્સલ કરુણા અર્ણવ,
શ્રી હરિ પરમ દયા
કરુણા અર્ણવ, કરુણાનો સાગર, ભક્ત વત્સલ કરુણા અર્ણવ,
ભક્ત વત્સલ કરુણા અર્ણવ,
બોલત ભય કૃપા પરમ દયાળુ છો, ભક્ત વત્સલ છો, કરુણાના સાગર છો, આપ અતિ દયાળુ છો, હે નાથ દિનબંધુ છો, અશરણના શરણ છો, મારી માથે કૃપા કરીને મારા દોષ ટાળો, ત્યારે કૃપાળુ શ્રીહરિ બોલ્યા, બોલત ભય કૃપાલ, હે મોટા ભાઈ તમે મારે શરણે આવ્યા, તો હવે તમને હિતની વાત કહું છું, તમે ધ્યાનથી સાંભળો, મોહ તે અજ્ઞાન ભર્યો અંધારિયો કૂવો છે, મોટા ભાઈ મોહ અજ્ઞાન ભર્યો અંધારિયો ઊંડો કૂવો છે, તેને ટાળવાનું અનુપમ સાધન તો ભાઈ સત્સંગ છે, તમને જ્યારે સાધુ મળશે સત્સંગ કરશો, સાધુના દાસ થશો, એની પાસે કંઠી બાંધશો ને હાથ જોડશો ને એને ગુરુ કરશો, ત્યારે આ અંધારિયા કૂવામાં બહાર નીકળશો, રાતના અંધારાને જેમ સૂર્ય ટાળે છે તેમ સત્સંગથી મોહનું અંધારું ટળે છે, સત્સંગ જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી, સો સત્સંગ હે દૌ પ્રકારા હરિરુ હરિજન ન્યારા ન્યારા, મોહ અજ્ઞાન જાને જબ રોગા વિષયે વિષ તબહી ભાસત ભોગા, મહારાજ કહે છે કે સત્સંગ બે પ્રકારનો છે, એક ભગવાનનો સમાગમ એને બી સત્સંગ કહેવાય, અને એક ભગવાનના ભક્તનો સંતનો સમાગમ એને બી સત્સંગ કહેવાય, શાસ્ત્રમાં બીજા બે પ્રકાર કયા છે? શાસ્ત્રનો જે યોગ એને બી સત્સંગ કહેવાય, અને સત્ય એવા આત્માનો જે યોગ એને બી સત્સંગ કહેવાય. પણ મહારાજ એમ કહે છે ભગવાનનો યોગ એ સત્સંગ છે, સંતનો યોગ એ બી સત્સંગ છે. મોહરૂપ અજ્ઞાનને જ્યારે રોગ માનવામાં આવે ત્યારે વિષય ભોગ ઝેરના સમાન લાગે છે. પણ મહારાજનું કહેવું એમ છે કે ભગવાનનો યોગ એ બી સત્સંગ છે, પરંતુ એ સાધુના સમાગમ વિના જીરવાતો નથી, પચતો નથી, થાતોય નથી, ને થાય તો પછી ટકતો નથી. ભગવાનના યોગ રૂપ સત્સંગ એને કરવા, એને પચાવવા અને એને કાયમી ટકાવવા. બીજો જે સાધુના યોગરૂપ જે સત્સંગ કયો તે જીવ માત્રને માટે અમૃત તુલ્ય છે, અતિ ઉપકારક છે. એ અહંકાર નાશક છે, અને અહંકાર રહિત થયેલા આત્માને ભગવાન મળે છે, ભગવાન પચે છે, અને ભગવાન એનામાં કાયમ ટકે છે. માટે સાધુના દાસ થયા વગર એ પાત્રતા નિરહંકારિતા આવતી જ નથી, અને એ ના આવે ત્યાં સુધી મોહ જાય નહીં. મોહરૂપ અજ્ઞાનને જ્યારે રોગ માનવામાં આવે ત્યારે જ વિષય ભોગ ઝેર સમાન લાગે છે.
જો સત્સંગ કરત હિત લાય, જો સત્સંગ કરત હિત લાય, જો સત્સંગ કરત હિત લાય,
સત્સંગ કરત હિત લાય,
સમજ વિચાર
મસ્ત ચોપાઈ છે. એક, સત્સંગ કરવો તે અતિ હેત લાવીને કરવો, નંબર વન ની વાત. જો સત્સંગ કરત હિત લાવી, હેત લાવીને સત્સંગ કરવો, પરાયણ પરાયણ એમ મજાનો. એ પણ સમજી વિચારીને કરવો, એ પણ પૂર્ણ રીતે કરવો. એ પણ સંપૂર્ણ ખપ રાખીને કરવો. કેમ જે ખપ વિના તે ક્યારેય પાર પડતો નથી. માલગર વિઘ્ન આવ્યા કરે, એનો સત્સંગ પાર પડે નહીં, એનો જીવય પાર પડે નહીં. સત્સંગ ખપ હોવે ન નાશા, એસો કરના નિત્ય તપાસા. રોજ તમે આ એક વાતનો તપાસ કર્યા કરજો, સત્સંગનો ખપ કાંઈક મને નાશતો નથી થતો ને, હે કે સત્સંગનો ખપ મારા દીકરાનો કાંઈ મોળો તો નથી પડતો ને, બોધો નથી થતો જતો ને. એસો કરના નિત્ય તપાસાના, રોજ તપાસ રાખવી જોઈએ કે મને ખપ વધે જાય છે ને, કાંઈ જરાય બે પરવાઈ તો નથી આવતી ને, यूं समझ के जो करे सत्संगा ताको सत्संग रहत अभंगा। आम हम जिन जे सत्संग करे ने एनो सत्संग अभंग रहे, तूटे नहीं, नबड़ो पड़े नहीं, भांगे नहीं। पण आपने जे मोटा पुरुष हित करीने वात करता होय, वटता होय, टोकता होय, सत्संग करावता होय, एनी हारे एवं ने एवं रे हित ने वत्तु जाए तो आ बराबर। पण घटी जाए क्यारेक अने एनी तपास जीव राखता नहीं। ऐसो करना नित्य तपासा न के तुम रोज तपास राखजो, कहीं हेत महिमा ओछा नहीं थाता ने, हेत महिमा घटा एने सत्संगनो खप घटो कहवाय। सत्संगनो खप कहीं नाश नहीं थातो ने, एटले हूँ पण मोटानी गरज ओछी थी जाए एने सत्संगनो खप नाश पाम्यो कहवाय। अहीं कल्याणना खपनी वात नहीं करता, सत्संग खप होवे न नाशा एम कहे छे। ऐसो करना नित्य तपासा। पण आपणे जीव छे ने, अंदर अहंकार होय, देहाभिमान होय, मनधार्यू करवानी इच्छा होय, कंईक बीजा राग होय व्यवहारना के बीजी बुद्धिना डोड होय, एटले मोटा पुरुष हारे अथड़ाई जवाय छे। એની રુચિ આપણી રુચિ થતી નથી, એની વાત આપણી વાત બનતી નથી, આપણું પર્સનલ બધું નોખું રહેશે, એટલે અથડાવે જવાય, અથડાઈ જવાય એટલે મોટાનો મહિમા ઓછો થાય, અભાવ આવે, નેગેટિવ વિચારો થવા માંડે। આને કહેવાય સત્સંગનો નાશ થઈ રહ્યો છે એમ। સત્સંગનો ખપ ડાઉન માઇન્ડો થવા, આની હંમેશા તપાસ રાખવી જોઈએ કે કાંઈક મને સત્સંગનો કહેતા મોટાનો જે લાભ લેવાની ભાવનાને એમનો સમાગમ કરવાની, સેવા કરવાની, એમની આજ્ઞામાં રહેવાની ભાવના કાંઈક ઘટતી તો નથી ને, સત્સંગનો ખોફ નાશ તો નથી થતો ને। તપાસ બિનનો હોવત કાજા, તપાસ્યા વિના કામ થતું નથી, મનુષ્ય તન મિલત ન સાજા। આટલું સુંદર મનુષ્યનું શરીર વારંવાર મળતું નથી, વારંવાર મળતું નથી। ભગવાન પોતાના સંતનો યોગ જીવને એમ કંઈ દેતા નથી, અને આ જીવ દીધો હોય તો એ પાસે રાખે નહીં, તાર કેટલું દુઃખ કહો। અદભુત વાત કરે છે, સત્સંગ ખપ અધિક હી હોય, એસે સંગ હી કરના જોઈ। હવે સાધુનો ખપ નબળો પડી જાય છે ને જીવને, મોટાનો ખપ નબળો પડી જાય છે, ડાઉન થઈ જાય છે। મહારાજ કીધું કે ભાઈ એની તપાસ કરો, પછી એમ કે છે કે ઈ ખપ નબળો પડી જાય તેસે સંગ હી કરના જોઈ, નબળો પડી જાય એવો સંગ કરવો નહીં। સત્સંગ ખપ અધિક હી હોય તેસે સંગ હી કરના જોઈ, સાચા સંતનો સમાગમ કરવો, એની આજ્ઞામાં રહેવું, એવો જે અંદરનો ઉમળકોનો ભાવ એ અધિક અધિક થાય એવો જ તમારે સંગ કરવો એમ કે છે। યું સમજ કે જો કરે સત્સંગા તાકો સત્સંગ રહત અભંગા, સત્સંગ ખપ અધિક હી હોય તૈસે સંગ હી કરના જોઈ, સત્સંગ ખપ અધિક હી હોય એવાનો સંગ રાખો કે જેનાથી સત્સંગનો રંગ વધતો રહે। હું સમજ કે જો કરે સત્સંગા તાકો સત્સંગ રહત અભંગા, આવું સમજીને જો સત્સંગ કરવામાં આવે, બધા સાધુનો સંગ કરવામાં આવે એનો સત્સંગ અખંડિત રહે.
તાકો સતસંગ રહત અભંગા,
તાકો સતસંગ રહત અભંગા,
તાકે નામ સતસંગ કહાવે, સો સતસંગ સે પરમ પદ પાવે.
બસ એના નામ જ સત્સંગ કહેવાય, એ સત્સંગ થી પરમ પદ કમાય.
સો સતસંગ સે પરમ પદ પાવે,
માટે મોટાનો મહિમા ઘટાડે એવાની આરે બે આવું નહીં, એની વાત સાંભળવી નહીં, એ મોટાનો ખપ ટાળી નાખશે. એવા મનના વિચારોનો સંગ ન કરવો, ઇન્દ્રિય અહંકારનો સંગ ન કરવો, એવા પોતાના ડાપણનો સંગ ન કરવો, બુદ્ધિનો સંગ ન કરવો, એવી વાયડાયથી છેતા રહેવું, નહીંતર એ છે ને મોટાના ખપનો જ નાશ કરી નાખે, એટલે જીવની કઠણાઈ બહુ થાય પછી. હે, માટે નિત નિત ભગવાન ને ભગવાનના સંતનો મહિમા વધે, એની નજીક જવાય, એનો ખપ વધે, એનું નામ સત્સંગ છે ભાઈ.
તાકે નામ સતસંગ કહાવે, સો સતસંગ છે પરમ પદ પાવે.
તાકે નામ સતસંગ કહાવે, સો સતસંગ છે પરમ પદ પાવે.
મન ઇન્દ્રી કુસંગ રહે છે,
આપણું મન, આપણી બુદ્ધિ, આપણો ચિત્ત, આપણો અહંકાર, ઇન્દ્રિયો, આ બધા કુસંગ છે. એ ઓલા સંગને કઈ વિઘ્ન નો કરી નાખે, સાચા સત્સંગને આવડા વિઘ્નનો કરી નાખે, એનું માનવું નહીં એમ કહે છે. હવે કુસંગનું સ્વરૂપ કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. અધર્મ માર્ગનો જેટલો પ્રસંગ રહે છે તે બધાને કુસંગ જાણો. અધર્મ માર્ગનો જેટલો પ્રસંગ રહે છે તે બધાને કુસંગ જાણો. કુસંગની ગણતરી કરીએ તો એનો પાર આવે એમ નથી. એ બધા કુસંગના માર્ગો નરકનું દ્વાર છે. લોક વ્યવહારમાં અને શાસ્ત્રમાં જેની નિંદા થાય છે તે બધાને કુસંગ જાણવો. ઓનલી શાસ્ત્રમાં નહીં, લોક વ્યવહારમાં જેની નિંદા થાય છે એને કુસંગ જાણવો. જીતનો નિંદિત કર્મ હિ કરનો સો કુસંગ, નિંદિત કર્મ જેટલું કરો એ બધો કુસંગ છે. અનિંદિત જો જો કરના તિતનો સબ સત્સંગ, સત્સંગની વ્યાખ્યા બદલી. જેટલું નિંદિત કર્મ એ બધો જ કુસંગ, અને જેટલું અનિંદિત કર્મ વો સબ સત્સંગ હે. હરિભજવે મેં જાય કે જોજો કરહી સહાય, સો સત્સંગ સબ જાનના વિઘ્ન કરે કુસંગ થાય. ભગવાનનું ભજન કરવામાં જે જે સહાયક થાય. વળી એક વ્યાખ્યા બીજી કરી, વળી વ્યાખ્યા બદલી સત્સંગની, કે ભગવાનનું ભજન કરવામાં જે જે સહાયક થાય છે તે બધાને સત્સંગ જાણો. આ ત્રીજી વ્યાખ્યા આવી. અને તે ભજન કરવામાં જે જે વિઘ્ન કરે છે તેને કુસંગ જાણવો. આવી વાત કરી, કારણ કે ઓલી વાત બહુ બંધ ન પડી એટલે એક વાત વધારી દીધી. જેટલા નિંદિત કર્મ એ કુસંગ, અને જેટલા અનિંદિત કર્મ એ સત્સંગ. ત્યારે ઘણા ઘર છોડીને ભાગે તેની બધા નિંદા કરે. નિષ્કળન સ્વામીએ બે છોકરાને બૈરું મૂક્યું, તે બધા ગાયલું જ દે ને, જગત કાંઈ વખાણ કરે છે, એ તો નિંદિત કર્મ જ છે. વિધવા માને પડી મેલીને એકનો એક છોકરો સાધુ થવા વયો ગયો. ભગવાનને માટે હોળ રૂપિયામાં રોહિશાળાના લખીરામ બ્રાહ્મણે ઘર વેચી નાખ્યું, તેણે કોઈ હારા નહોતા કીધા. આમ ન કરાય એમ. સમજાણો સત્સંગમાં હેતે કરીને ઘણા માણસ એને માટે એટલું બધું કરી નાખે છે કે દુનિયા બધી એની નિંદા કરે છે. એવી નિંદા મીરાબાઈની બહુ લોકોએ કરી, નરસિંહ મહેતાની બહુ કરી, દાદા ખચરની એ બહુ કરી, ગોપીઓની એ બહુ કરી, સમાજ તો કરે જ ને. તો શું એને કુસંગ કેવો? એટલે એક વ્યાખ્યા બીજી કરી નાખી, હરિભજવે મેં આય કે જોજો કરી સહાય. હરિભજનમાં જે જે સહાય કરે એ સત્સંગ જાણવો, અને તે ભજન કરવામાં જે જે વિઘ્ન કરે, આધ્યાત્મિક માર્ગને જે નુકસાન કરે તેને કુસંગ જાણવું. ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આવા સત્સંગના ત્રણ ભેદ છે. વળી પાછા ત્રણ ભેદ લેવા, સત્સંગની ત્રણ વ્યાખ્યા કરીને પાછા ત્રણ ભેદ લેવા. તેમાં જેને જે રૂચે તેવો સત્સંગ તે કરે છે. જેને જે રૂચે એવો એ સત્સંગ કરે છે. તેને લીધે કોઈ ઉત્તમ મધ્યમ થઈ જાય છે, કોઈ કનિષ્ઠ થઈ જાય છે, કોઈ કનિષ્ઠ મધ્યમ રહે છે, અને કોઈ ઉત્તમ થાય છે. જેને જેવો રૂચે એવો સત્સંગ કરે છે, એટલે કોઈ ઉત્તમ હોય તો મધ્યમ થઈ જાય, કનિષ્ઠ થઈ જાય, કોઈ કનિષ્ઠ હોય તો ઉત્તમ થઈ જાય. જેવો સત્સંગ કરે એવો થાય. સત્સંગ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારનો છે. શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે પાછી, તે શ્રદ્ધાના વેગ પણ પાછા ત્રણ પ્રકારના છે. તે વેગને મંદ, મધ્યમ અને તીવ્ર કહેવાય છે. તેમાં જેવો વેગ હોય તે તેવો થાય છે. ઉત્તમ શ્રદ્ધા હોય ને ઉત્તમ વેગે સત્સંગ ઉત્તમ પ્રકારનો કરતો હોય તો ધડાકા બંધ અનાદિ મુક્ત થાય. બાકી પછી એવું એવું થાય. કોઈ સ્વર્ગમ જાય ને કોઈ વૈકુંઠમાં જાય ને કોઈ ગોલોકમાં જાય, કોઈ અક્ષરધામમાં જાય. મંદ શ્રદ્ધાવાળાએ મધ્યમ શ્રદ્ધાવાળાનો સમાગમ કરવો, અને મધ્યમ શ્રદ્ધાવાળાએ ઉત્તમ શ્રદ્ધાવાળાનો સંગ કરવો, અને ઉત્તમ શ્રદ્ધાવાળાએ ઉત્તમનો ઉત્તમનો સંગ કરવો, પણ મધ્યમ અને મંદ શ્રદ્ધાવાળાનો સંગ કરવો નહીં. મજા નહીં. તબ શ્રદ્ધા કો વેગ એક રહાવે તેહી બિન ઉલટ પુલટ હોય જાવે. ઉત્તમ શ્રદ્ધાવાળો ઉત્તમ શ્રદ્ધાવાળાનો સમાગમ કરે તો જ શ્રદ્ધા વેગવાન રહે, એ ખરખો વેગ રહે. તે વિના તો તે વેગ ઉલટ પુલટ થઈ જાય છે. જેના હૃદયમાં મોક્ષનો ખપ હોય તેણે શ્રદ્ધાનો વિચાર કાયમ રાખવો.
સબ ક્રિયા મે કરના વિચારા જુનટ દોર ચલત અસી ધારા.
સબ ક્રિયા મે કરના વિચારા
સમય સમય જન કોના ભેલા.
હરી જાવન
હે ભાઈ, બધી ક્રિયામાં વિચાર રાખજો. જેમ દોર ઉપર નટ હાલે છે તે કેવા સજાગ રહે છે.
હરી હરિજન કો યહ ખેલા સમય સમય જન કોના ભેલા.
હરી જાવન તરવારનો ખેલ છે, ખાડાની ધાર ઉપર હાલવા જેવું છે, પટ્ટો ખેલવા જેવું કામ છે. માટે સાવધાન રહેવું, બધી ક્રિયામાં વિચારવાન રહેવું, જલતી જ્યોત રહેવું, પૂજાઈ ન જવું. સમય સમય જન ઓના ભેલા. સમય સમય જન હોના ભેલા.
સમય સમય જન હોના ભેલા.
ભગવાનને રીઝાવવાનો ખેલ હેલો ન હોય, માટે સમય સમય પ્રમાણે ભેળા થવું, હારા હારાએ ઉત્તમ ઉત્તમોએ, અને વિચાર કરવો, સત્સંગ કરવો, જાગૃતિ મેળવવી.
કનિષ્ઠ એ મધ્યમ ભેળા થવું, મધ્યમે ઉત્તમ ભેળા થવું, ઉત્તમ ઉત્તમએ ભેળા થવું સમય સમય પર, અને વિચાર કરવો કે ભગવાનને રાજી કરવા છે માટે આપણે ખાંડાની ધાર ઉપર હાલવા જેવું કામ કરીએ છીએ. આ ખેલ ભગવાનને રાજી કરવાનો છે એમ સજાગ રહેવું. તામે કરના ઉત્તમ સંગ જોઈ, ઉત્તમ સે શ્રદ્ધા ઉત્તમ હોઈ, શ્રદ્ધા રખે જીવત પ્રજનતા, અક્ષરધામ મે સો જાય રહંતા. ભેળા થવું, સમાગમ કરવો, સજાગતા કેળવવી, વાતો કરવી, એકબીજાને આપણે એલર્ટ કરવા, એમાંય ઉત્તમનો જોઈ વિચારીને સંગ કરવો. ઉત્તમના સંગથી શ્રદ્ધા ઉત્તમ થાય છે, તે શ્રદ્ધા જિંદગી ભર રાખવી જોઈએ, અને તો જ અક્ષરધામમાં જઈને રહેવાશે. જો જીવન પર્યંત શ્રદ્ધા રાખે તો તે અક્ષરધામમાં જાય છે ભાઈ. નિયમ ધર્મ મે ઉત્તમ રહાવે, સોજન અક્ષર ધામ મે જાવે, ગોલોક કી રુચિ ગોલોક પાવે, વૈકુંઠ કી રુચિ વૈકુંઠ મે ઠેરાવે. ગોલોક ની રુચિ વાળા ગોલોક માં જાય, વૈકુંઠ ની રુચિ વાળા વૈકુંઠ માં જાય. નિયમ ધર્મ માં ઉત્તમ રીતે જે રહે છે એ અક્ષરધામમાં જાય છે. જૈસી રુચિ કરે સત્સંગ જે હા, તૈસે ધામ હી પાવે તે હા. જેવી રુચિથી જે સત્સંગ કરે તેવા ધામને તેઓ પામે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ સત્સંગ બે પ્રકારના છે. જેને જેવી સમજાય તેને તેવું ફળ મળે છે. આવું બધું બોલે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ સંતો પણ બે પ્રકારના છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ સંતો બે પ્રકારના છે. આગળ કીધું પ્રત્યક્ષ અને પરોક્ષ એમ સત્સંગ બે પ્રકારના છે. એ સત્સંગ શબ્દથી પોતાને કહે છે, આ સત્સંગ સંબંધી સંતોને કહે છે. પ્રત્યક્ષ સત્સંગ એટલે પ્રગટ ભગવાનનો યોગ, પરોક્ષ સત્સંગ એટલે પરોક્ષ અવતારને ભજવા, અને ખુલ્લું એમનું કહેવું એમ થાય છે કે પ્રત્યક્ષ એવો જે હું તમારા ભાઈ તરીકે પ્રગટેલો ભગવાન છું, તમે મારો સ્વીકાર કરીને મને જો તમે ભજો તો તમે અક્ષરધામમાં જાઓ, અને પરોક્ષ સત્સંગ કરશો તો ગોલોક વૈકુંઠાદિકમાં જશો. જેની જેવી રુચિ એવો એણે સત્સંગ કરવો. અને વળી એમ કીધું કે સાધુ બે પ્રકારના છે, પરોક્ષ સંત અને પ્રગટ સંત. જેવો સંગ કરે તેવું ફળ મળે છે. પ્રગટ સાધુનો સંગ કરે તો મોક્ષ પ્રગટ મળે. સર્વોપરી ભગવાન શ્રી હરિના જ્ઞાનવાળા પ્રત્યક્ષ પ્રભુને ઓળખવાવાળા સંતનો સમાગમ થાય તો અક્ષરધામ મળે, મોક્ષ એને પ્રત્યક્ષ થઈ જાય, અને પરોક્ષ સંતનો સમાગમ કરે તો મોક્ષ પરોક્ષ રહે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ શાસ્ત્ર પણ બે પ્રકારના છે. પ્રગટ ભગવાનના કરાવેલા શાસ્ત્ર બધા પ્રત્યક્ષ કહેવાય, અને બહુ વર્ષો પહેલા થયેલા શાસ્ત્ર બધા પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષ શાસ્ત્રને સેવવાથી જેવી અસર થાય છે એવી પરોક્ષ શાસ્ત્રને સેવવાથી નથી થતી. માટે શાસ્ત્ર વાંચવા વિવેક રાખવો. ગોપાલ સ્વામી ગુણાત્યાન સ્વામીની વાતો વાંચો, એ હગી માના દૂધને ધાવવા જેવું બળ પૂરે. આચડ કુચડ ગમે એના લખેલા પ્રવચનોમાંથી શાસ્ત્રથી આવે ને આથી હોય ને તે હોય, એવું જ બધું બેહી બેહીને વાંચ વાંચ કરી નવરા નવરા મેગેઝનો નાન તેને રસ એમ જ પડે. અભ્યાસ કરવા જેવા શાસ્ત્ર વાંચી નહીં, આપણા શાસ્ત્રને સમજીને એ પ્રમાણે જીવીએ નહીં તો એમાંય કાંઈ બહુ કાંઈ દમ નીકળે નહીં લાંબો. કારણ કે દેશ કાળાદિક આઠ કયા છે, એમાં એક શાસ્ત્ર છે. દેશ કાળ સંગ ક્રિયા શાસ્ત્ર મંત્ર દીક્ષા અને ધ્યાન, એમાં એક શાસ્ત્ર આવે છે. આઠને જેવા સેવીએ એવા આપણે થઈએ. એક માણસ ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાતું વાંચ વાંચ કરે અને એનો અભ્યાસ કરીને એ પ્રમાણે થવા તૈયાર કરે વટનાવદ વાંચીને, અને એક માણસ છે તે જગતનું બીજા ત્રીજાનું પરોક્ષનું ને એનું તેનું સાહિત્ય વાંચ વાંચ કરે, આ બે જણાને પછી ભળશે નહીં. કારણ કે આના વિચાર જુદા થાય અને આનાય જુદા થાય, કેમ જે જેને જેવો સંગ હોય એવા એના વિચારો થાય, રુચિ બે થઈ જાય. કેમ જે જેવું તમે વાંચ વાંચ કરો એવું તમારું મગજ થાય. માટે શાસ્ત્ર પણ બે પ્રકારના છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. ઘણાને પ્રત્યક્ષ શાસ્ત્રમાં જ બહુ રુચિ હોય અને ઘણાને પરોક્ષ શાસ્ત્રમાં બહુ મજા આવે, તો એને પરોક્ષ ફળ મળે છે. માટે દરેક સત્સંગીને અમારી ભલામણ છે કે પ્રગટના શાસ્ત્ર વાંચવા, પુરુષોત્તમ નારાયણના, એવું બીજે ક્યાંય હેત ન રાખવું. હોય ક્યાંય સારું થોડું ઘણું વાંચ્યું ક્યાંક, ઠીક, પણ નર્યું એનું એ જ વાંચ વાંચ કરશો ને તો મતિ તમારી એવી થઈ જતા પ્રત્યક્ષ શાસ્ત્રના ઉપાસકોની હારે મનમેળ નહીં રહે, મતભેદ થયા કરે. શાસ્ત્ર પણ બે પ્રકારના છે, જેવું શ્રવણ કરે તેવું તેને ફળ મળે છે, તેવી તેની મતિ થાય છે. સંગ એવો રંગ. પ્રત્યક્ષ પ્રોક્ષ હરિ મૂર્તિ કી દોનું હે એક પ્રકારા, જું જાની કે સેવના ઢઢ કરી નિર્ધારા. હવે કે છે સંતની વાત કરી, શાસ્ત્રની વાત કરી, હવે પોતાની વાત કરે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ ભગવાનની મૂર્તિ બે પ્રકારની છે. ધામમાં છે એ પરોક્ષ મૂર્તિ કહેવાય, અહીં છે એ પ્રત્યક્ષ મૂર્તિ કહેવાય. સંત બે પ્રકારના, શાસ્ત્ર બે પ્રકારના, ભગવાનની મૂર્તિ બે પ્રકારની. પણ એમ કે છે કે ભગવાનની મૂર્તિ જે પરોક્ષ છે અને પ્રગટ છે તે એક જ પ્રકારની છે, એ બે નથી. પણ સમજણ જેને આ નથી એને ફળમાં ભેદ છે. આ વાત આવી હતી કાલ કે પૂંદી ચોખવેટામાં થઈ ગઈ છે એટલે અત્યારે નથી કરતો. આવી સમજણનો દઢ નિર્ધાર કરીને સેવા કરવી. મૂર્તિમાં ભેદ નથી, ભેદ તો ભક્તની રૂચિમાં છે, એની સમજણમાં છે. સેવક પોતાની રૂચિને અનુસારે જ ફળને પામે છે, સમજણ અનુસારે જ ફળને પામે છે. મૂર્તિ તો એની એ જ છે. જેને પ્રગટપણે ન સ્વીકારે ને પરોક્ષ માને ને પરોક્ષ ભક્તિ કરે તો મોક્ષ પરોક્ષ થાય, અને પ્રત્યક્ષ પરમાત્માનો સ્વીકાર કરે અને એમ ભજે દેશકાળા દીકથી ભગવાનને અણુય દૂર ન માનીને ભજે તો મોક્ષ પ્રત્યક્ષ થાય. પણ પરોક્ષ અને પ્રગટ મૂર્તિમાં ભેદ નથી, સમજણમાં ભેદ છે અને એને લઈને મોક્ષમાં ભેદ છે એમ સમજવું.
સંસાર મેં નહીં સાર, સાર જાનત સો અજ્ઞાની નર. સંસારમાં કઈ માલ છે નહીં, એમાં જે સુખ માને માલ માને એ અજ્ઞાની. સંસાર મેં નહીં સાર, સાર જાનત સો અજ્ઞાની નર.
સંસાર મેં નહીં સાર,
અજ્ઞાની કોને કહેવાય? સંસારમાં સાર માને યુગીએ નિર્ધાર, તેહી જાની કે હમ દૂર રહત.
યુગીએ નિર્ધાર, તેહી જાની કે હમ દૂર રહત.
હમારી કરની ન આશ, સંસાર કે સુખ ભોગ કરન.
હમારી કરની ન આશ, સંસાર કે સુખ ભોગ કરન.
હમ હે લગત હે નરક કુંડ,
હમ હે તામે ઉદાસ, નારી લગત હે નરક કુંડ.
મુજે નારી લગત હે નરક કુંડ,
મુજે નારી લગત હે નરક કુંડ.
ભાઈ અમે અજ્ઞાની નથી, અમે મનમાં નિર્ધાર કરી નાખ્યો છે સંસારમાં બિલકુલ સાર નથી, અને સંસારમાં જે માલ માને સુખ માને એ અજ્ઞાની છે. તેથી જ હું સંસારથી દૂર રહું છું. યું જાની કે હમ દૂર રહત. સંસારના સુખ ભોગવવા બાબતમાં મારી આશા રાખશો નહીં. અમારી કરની નાશ. અમે તામે ઉદાસ, હું તેમાં ઉદાસ છું. મને નારી તો નરકના કુંડ જેવી લાગે છે. નારી લગત હે નરક કુંડ. હે પ્રિય ભાઈ, મારા ઉપર જો તમારે વધારે હેતુ હોય તો મારા વિવાહ કરવાનું મનમાંથી કાઢી નાખજો. ઈચ્છારામ આપણા ભાઈ છે, એના વિવાહ તમે કરજો. આવું બોલીએ ત્યારે રામપ્રતાપભાઈ ઊંડા ઉતરી ગયા. વિચારીને બોલ્યા, હે બ્રહ્મચારી ઘનશ્યામ, તમે સાંભળો, જ્યાં સુધી તમે નાના છો ત્યાં સુધી ત્યાગ વૈરાગ્યમાં તમને રૂચિ છે, અને નારીમાં તમને આકર્ષણ નથી. આ તો ઉંમરનો દોષ છે. નાના છો ત્યાં સુધી આમ બધાને હોય એમ તમારે છે. કહેવાનો ભાવ એવો છે કે જ્યારે યુવાન થશો ત્યારે આ નહીં રહે એમ, પછી વિચારો બદલી જાય, જાતીય ખેંચાણ જાગશે. આપણું ઘર તો કુળવાન કહેવાય. વિપરો દીકરી દેવા આપણે ઘરે સામેથી આવે, સામેથી. ભાઈ આપણે ઈટાના પાંડે છીએ, પાંડે. ઘનશ્યામ, મોટા મોટા રાજાઓ પણ આપણા ચરણમાં પડે છે. પોતાના જીવન નિર્વાહનો કાંઈ વિચાર કરવાનો આપણે હોતો નથી. જે દીકરી આપશે એ બધું આપશે. આ રામપ્રતાપભાઈની સમજણ છે, ઓલાની સમજણ, આમની સમજણ. હવે આમાં કાંઈ મેળ પડે એવું નહીં. કેવી વાત કરે, આપણે તો આમ છીએ, આપણને તો સામેથી દીકરી આપે. અહમમત્વ જે બધું કહે છે ને, યાજ હજી તો મહારાજ બધું કહી જ રહ્યા છે, તો એ તો એમ જ છે. એ જે દીકરી આપશે ને એ બધું આપશે ને, આપણે નિર્વાહનીય ચિંતા નથી. અન્ન કે વસ્ત્રની કાંઈ ખેંચ નહીં રહે. વગર ઉદ્યમે બધું અખૂટ રહેશે. કે કહેવાનો મતલબ એ છે કે મોટા મોટા સામેથી દીકરી દેવા આવે છે, દીકરીની સાથે અઢળક ડાઈઝો આપશે, માટે ભણવામાં આપણે નુકસાન જ નથી. ભગવાનની પૂજા સેવાને ધ્યાન જ કરવાનું. કોઈને શિર દંડ ભરવાનું નહીં આવે. જે જે મોટા યોગી કહેવાય છે અને અષ્ટાંગ યોગ સાધવામાં તત્પર રહે છે, અઠયોગ કરે, જંગલી ફળ ખાઈને રહે, બધા તીર્થોમાં ફરીને ખુવાર થાય, છેવટે થાન છોડે, ઘર છોડે, છેવટે બંનેથી ખુવાર થાય, માટે પરણીને ભજન કરો. સમજાણું? પરણીને ધ્યાન ભજન કરવાનું, એમાં શું તકલીફ છે તમને? આજ ત્યાગી થવાય નહીં.
આજ કલી કો જોર અપારા, અંતે ત્યાગ ન પરે પારા.
આજ કલિયુગનો બહુ જોર છે, અંતે ત્યાગ પાડનો પડે.
બાલ બુદ્ધિ સો તજ અબ તોઈ, હિત કી બાત કહત હું જોઈ.
દાદાએ ઘણું કીધું તું કે આ ભગવાન છે, તો આવું બોલ્યા.
બાલ બુદ્ધિ સો તજ અબ તોઈ, આ તમારી બાળ બુદ્ધિ હવે છોડી દો.
મહારાજે જે બધી વાત કરી ને એ બધું બાળ બુદ્ધિ માં ગયું.
બાલ બુદ્ધિ સો તજ અબ તોઈ,
તારી બધી બાળ બુદ્ધિ પડી મેલ.
હિત કી બાત કહત હું જોઈ,
હું હિતની વાત કરું છું. શું કરવું હવે આનું કહો? ઘડી કેમ થઈ ગયું કે તમે તો મહાન ઈશ્વર છો, હું વ્યવહારીઓ સંસારીઓ માણા, મોક્ષની વાતમાં કાંઈ સમજતો નથી, એવું ઘડી કર્યું? ઘડી કજરીયું પણ એ પછી તરત જ હામે બાળબુદ્ધિ ઝીકી મારી લ્યો. આ હા, ગજબનું છે. અજ્ઞાન તો આમ જ હોય બધાને, આમ તો કાંઈ એમાં ખોટું તો કાંઈ નથી. તમારા હિતની વાત કરું છું પાછું, લ્યો.
બધાને આવો હા, જે પોતાનું અજ્ઞાન હોય એ તો કઈ ધ્યાનમાં જ નહીં, તમારા હિતની વાત કરું છું. પાછો સાંભળી ગયો, ઘડીક કહી દીધો કે તમારી બાળ બુદ્ધિ તજી દો, પાછું યાદ આવી ગયું. ઓ બાપા તો એવું કહેતા હતા કે આ ભગવાન છે.
તાત કહે યહ હે ભગવાના,
તાત કહે યહ હે ભગવાના,
તુમકુ બંધન ન કરનવાના,
તુમકુ બંધન ન કરનવાના,
તુમકુ નારી જો વરહી આઈ,
તુમકુ નારી જો વરહી આઈ,
તાકો ભાગ્ય ન ભરને જાય,
તાકો ભાગ્ય ન ભરને જાય.
તાત કહે યહ હે ભગવાના,
આ શબ્દ મનનો છે. તાત કહે યહ હે ભગવાન, પિતાશ્રી તો એવું કહેતા હતા કે આ તમારો ભાઈ નથી, મારો દીકરો નથી, આ બામણ નથી, આ ભગવાન છે. નાજ જાજ સગા સંબંધી પરમેશ્વરને ન હોય, આ તો પ્રગટ દિવ્ય અલૌકિક મૂર્તિ પરમેશ્વર છે, યાદ આવી ગયું. એટલે પછી એવી માંડ્યા વાત કરવા કે પિતા તો એવું કહેતા હતા કે તમે ભગવાન છો, તો તમને તો કાંઈ બંધન કરે જ નહીં નારી. અરે તુમકુ નારી જો વરહી આવી, તમને જે નારી પણ છે, તાકો ભાગ્યને બરને જાય, એના તો ભાગ્યનું વર્ણન નહીં થાય એમ. તમારે વળી ભગવાનને નારીને નરકનું કુંડ માનીને બીવાની શું જરૂર છે? તમે ભગવાન છો તો પરણો, તમે જેને પરણશો એનો બેડો પાર, એના ભાગ્યનું કાંઈ માપ નહીં એટલું અમે મહત્વ માનશું. કૃષ્ણ ભગવાને કેટલી બધી પરણી બોલો, બધાનો ઉદ્ધાર કર્યો કે નહીં? એણે નરકના કુંડ જેવી માનીને કાંઈ આગા પાછા ભાગ્યા? એ ભગવાન હતા ને, તમે ભગવાન છો. ભગવાન ભગવાનમાં રીત એક હોવી જોઈએ ને, એ તો કેટલી બધી પરણ્યા. તમારી એકમાં શું બાદ છે? જાજી કરો, તમારી ક્યાં ના છે? ભગવાન છો તો હવે પછી કોકનું પાણી ગ્રહણ કરીને એને ભાગ્યવંતી બનાવો ને એને દુનિયામાં મોટા ઇતિહાસમાં નામાંકિત કરી નાખો કે છે? આવી માંડ્યા વાત કરવા. સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે સૌને ભગવાનનો ભય હોય, વળી શાસ્ત્રોનું સંતોનું પ્રમાણ લેવા રામ પ્રતાપભાઈ. સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે સૌને ભગવાનનો ભય હોય, પણ ભગવાનને કોઈનો ભય હોતો નથી. બાપા તેમ કહેતા તમે ભગવાન છો, અને ભગવાન હોતો તમે નારીથી એટલા બધા બીવો કેમ? વળી ને શંકા કરી પાછી. હક નથી હો, જેને ડઢ નીચે ન હોય એને કોઈ વાતનું હક ન હોય. ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ આ તો આમ કેમ? શાસ્ત્રોને સંતો એમ કહે છે ભગવાનને ભય હોય નહીં તો તમારો ભય કેમ છે? કાં તમે ભગવાન નથી, ને કાં ભગવાન હો તો ભાગો શું કામ? ભગવાન હો તો પરણો, શું કામ ડરો છો? ભગવાનને ભય હોય નહીં તો હવે તમે જ મને કહો. લે આવું લઈને લે, તો હવે તમે જ મને કહો, કારણ કે અહીંથી પછી કાંઈ હુંજ્યું નહીં એને. તમે જ મને કહો હવે. મહારાજ બોલે, એ જોજો બહુ સરસ બોલે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે ભાઈ રામ પ્રતાપજી, આપ સાંભળો કે આપે જે જે વાત કહી કે તમારે મન તો એ વાત તો આમ હોના જેવી છે, પણ તે બધી કેવળ પોતાના સ્વાર્થની જ વાત કહી છે. આવું બોલે, તમારી બધી વાત તમારા સ્વાર્થની છે, અજ્ઞાનની છે, મોહની છે. આવું બોલી લે, ચોખ્ખું કહી દીધું. કે કૂપ મંડુકના જેવા આપના વિચારો છે, અતિ તુચ્છ. કૂપ મંડુક, કુવાન ડેડકે જેવી તમે વાત કરો છો એવું બોલ્યા, તેને આપ અપાર મોટા વિચારો માનો છો, અને બધાની આ જ પરિસ્થિતિ હોય. કૂપ મંડુકના જેવા કુવાન ડેટક્યા જેવા તમારા વિચારો છે, તેમ છતાંય પાછી મોટી ઉપાધિ એ છે કે એ વિચારોને તમે મોટા માનો છો. બોલો. પણ ક્યાં કૂવો ને ક્યાં સાગર, બહુ ફેર છે. હમકીએ નિર્ધાર ચાર ધામ બીચ જોઉં જન,
હમકીએ નિર્ધાર ચાર ધામ બીચ જોઉં જન,
ભરના સ્વભાવ પાર દર્શન દેના અરહી ખાર,
ભરના સ્વભાવ પાર દર્શન દેના ગરહી ઘર.
મહારાજ કહે છે કે હે રામ પ્રતાપજી, મેં મનમાં એક નિશ્ચય કર્યો છે કે જગન્નાથ અને દ્વારિકાનાથ તથા બદ્રીનાથ અને રામનાથ આ ચાર ધામ વચ્ચેના જે લોકો છે તેનો મારે ઉદ્ધાર કરવો છે. ચાર ધામ વચ્ચેના જે લોકો છે એમાં જગન્નાથપુરી પૂર્વમાં, દ્વારિકા પશ્ચિમમાં, બદ્રીનાથ ઉત્તરમાં, રામેશ્વર દક્ષિણમાં, બરાબર છે કઈ બાપુ? આ ચાર ધામ વચ્ચેનો આ બધો જે પટ, એમાં જ્યાં જ્યાં જીવો છે ત્યાં ત્યાં મારે જવું છે અને બધાનો ઉદ્ધાર કરવો છે. એના ઘેર ઘેર જઈને લોકોને મારે દર્શન આપવા છે. તમારી વાત એકે સાંભળવી નથી. હમકીએ નિર્ધાર ચાર ધામ બીચ જોઉં જન,
હમકીએ નિર્ધાર ચાર ધામ બીચ જોઉં જન,
કરના સ્વભાવ પાર દર્શન દેના ધરહી ઘર,
કરના સ્વભાવ પાર દર્શન દેના ધરહી ઘર.
એ મુજે દર્શન દેના હે ઘરહી ઘર,
દર્શન દેના ઘર હી ઘર,
સબકો દર્શન દેના હે ઘર હી ઘર. આવો એ પ્રતિજ્ઞા સંભળાવી દીધી. રામ પ્રતાપભાઈ કીધું ને હવે તમે કહો, તે કહી દીધું. તમારી વાત બધી કૂપ મંડુક જેવી છે, સ્વાર્થી લીલ છે, અને તમે પાછી બહુ મહાન માનો છો આપના વિચારો ને વાતને. પણ અમારો નિર્ણય સાંભળી લ્યો, પૃથ્વીના બધા જીવોનો અમારે ઉદ્ધાર કરવો, હામે હાલીને એને ઘેરે ઘેરે જવું જ કે. લ્યો, ચૌદ લોક કે સુખ હે તેતા, તાસે પૂરણ કામ હમ તેતા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધા, ચૌદ લોક રહે તામે બંધા. મોટા ભાઈ, ચૌદ લોકનું જે સુખ છે તેનાથી પણ વધારે અમે પૂર્ણ કામ છીએ. અર્થાત ચૌદ લોકનું સુખ માણસો જે ભોગવે છે ને એમાં જે શાંતિ ને પૂર્ણતા અનુભવે છે એના કરતાં અમે વધારે પૂર્ણ છીએ એના વિના. ચૌદ લોકના વાસીઓ બધા જ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષયમાં બંધાયેલા છે, અમે એનાથી પર છીએ. અને એ જીવને અમે પંચ વિષયના બંધનથી છોડાવીશું. કંચન અને કામિનીના દોરડાથી ચૌદેય લોક જકડીને બંધાયેલા છે, હું તેમાં બંધાવવાનો નથી. ભાઈ, મને બાંધવાની આશા છોડી દો, હું ભોગોને ભોગવનારો ભોગી નથી. ક્યારેય કુળને લાંછન નહીં લગાડું, હું કોઈ પરદેશ જઈને એવો રહીશ, હું એમ રહીશ કે જ્યાં આપનો પ્રવેશ થઈ શકશે નહીં. લોકોનો મોક્ષ કરવાને માટે જ મેં અત્યારે વિપ્રકુળમાં જન્મ ધર્યો છે. જે મનુષ્ય મારે શરણે આવશે તેના ઉપર ક્યારેય જમની ચડાઈ નહીં આવે. જે કોઈ મનુષ્ય મારા દર્શન કે ચરણ સ્પર્શ કરશે તો તેને કાળ કે કર્મનો ભય નહીં રહે, તે ભય નાશ પામશે. રામ પ્રતાપભાઈ આશંકા કરીને કે ભગવાન હોય સ્થિતિ ડરે નહીં, તમે ડરો છો તો તમે જ કહો, તે આવું માંડ્યા બોલવા. જે કોઈ મનુષ્ય મારા દર્શન કરશે, મારા ચરણો સ્પર્શ કરશે તો તેને કાળ કે કર્મનો ભય નહીં રહે, તેનો ભય નાશ પામશે. જે કોઈ મને અન્નથી કે વસ્ત્રથી પૂછશે તો તેનો બધાનો મોક્ષ થશે. મોટા ભાઈ, જે વસ્તુ લઈને મને કોઈ પૂછશે તે વસ્તુ તેને નિર્ભયતાથી મળશે ધામમાં દિવ્ય થઈને. જે કોઈ જાણે અજાણે મારા દર્શન પામશે તે આખા જગતમાં પૂજ્ય થશે. આ વખતે મારે અનંત જીવનો મોક્ષ કરવો છે, મારે અનંત જીવનો મોક્ષ કરવો છે માટે મેં દ્રઢ સંકલ્પ કર્યો છે. કાંઠી કોળી અને કણબીની જાતિઓનો મારે અનેક રીતે ઉદ્ધાર કરવો છે. જો તમે મને ભલમનસાઈથી રજા આપશો તો ક્યારેક ફરી આવીને મળશું. પત્ર વ્યવહાર રહેશે. આવું વચન હું પ્રેમથી આપું છું કે આપણે મેળ રહે, રાજી થઈને રજા આપશો તો. અને જો તમે મને રાજી પે રજા નહીં આપો તો ફરીને ક્યારેય મળશું નહીં. આવું કહી દીધું ત્યારે રામ પ્રતાપભાઈ બોલ્યા, હે બાળ ઘનશ્યામ, તમે સાંભળો, હવે એક પલક ભર પણ હું તમને દૂર થવા નહીં દઉં. સમજ્યા ને? ભાગી જવાની વાત કરો છો? બાળ કીધા સમજાણું, હે બાળ ઘનશ્યામ, એટલે બુદ્ધિ શબ્દ ન વાપર્યો. ઘનશ્યામ થોડા ગરમ છે ને એટલે, નહીતર એમ જ કહેતી, હે બાળ બુદ્ધિ ઘનશ્યામ. અઘરું છે બધું, એટલું એટલું બોલે છે ચોખ્ખું તોય નથી એને પકડાતું. તમે સાંભળો કે એક પળવાર હવે તમને દૂર ન થવા દઉં કેમ, અહીંયાના હારની જેમ રાખીશ. ત્યારે શ્રી હરિ ફરી કાંઈ બોલ્યા નહીં. મારા નેમથી માથાકૂટ કરવી ખોટી છે, આવો પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું છે. બોલ્યા જ નહીં અને વિચારો મનમાં જ રાખ્યા. રામ પ્રતાપભાઈને કહ્યું, ભાઈ તમે કહો તેમ કરશું, બસ એમ કહી દીધું. નમી ગયા મહારાજ. તે પછી રામ પ્રતાપભાઈના મનમાં આનંદ થયો, હા બરાબર હવે સમજો કે રાજી થઈ ગયા. અને શ્રીહરિના વિવાહ કરી નાખવા આવી મનમાં ઈચ્છા રાખીને તે અરસામાં ખંભારિયા ગામમાં રહેતા નિહાલ મિશ્ર નામે એક સારા અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા, એ અયોધ્યા આવ્યા. તેમની પુત્રી કન્યા સમગ્ર શુભ ગુણોથી સંપન્ન હતી. એનું ચંદ્રકલા નામે નામ હતું. નિહાલ મિશ્રીની દીકરી ચંદ્રકલા. તેના વિવાહ કરવાના આશયથી તેઓ ત્યાં આવ્યા હતા અયોધ્યા, આ ખંભારિયા ગામના બ્રાહ્મણ. 13 ઘરોમાં નિહાલ મિશ્રનું કુળ ઊંચું મનાતું હતું. તેમને 2 પુત્ર હતા, તેમના ગૌરી અને બિશન નામ હતા. તેમને ધર્મકુળ પર અતિશય હેત હતું. તેઓ બધા શ્રી ઘનશ્યામને જોઈને મનમાં ઘણા જ પ્રસન્ન થયા. લેવા વેહવાળ જોવાના ભાઈ ભાઈ. હરીસો જાની બાત, મહારાજે આ વાત જાણી કે આપણા હગ પણ જોવાના ને હવને ગમ્યા આપણે. હરીસો જાની બાત, સ્નાન કરન મિસલે ભયે હું.
હરીસો જાની બાત, સ્નાન કરન મિસલે ભયે હું. બિન પૂછે હી ભાત, પ્રાત સમય ચલત રહે.
બિન પૂછે હી ભાત, પ્રાત સમય ચલત રહે.
રાત સમય ચલત રહે,
રાત સમય ચલત રહે.
બે ભાઈને જીભા જોડી ઘણી થઈ ગઈ. મહારાજને આ ખબર પડી એટલે હવારના પોરમાં મોટા ભાઈને પૂછ્યા વિના જ સ્નાન કરવાનું મિશ લઈ અને ઘરેથી ચાલી નીકળ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રીહરિએ મોટા ભાઈને પોતાના વિચારો કહ્યા અને ઘેરથી વન વિચરણ કરવા માટે ચાલી નીકળ્યા. એ નામે 80મો તરંગ પૂરો થયો. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગરે પ્રથમ પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજ.
સ્વામિનારાયણ ભગવાનના જે વચનો છે કે સદગ્રંથોમાં આવી બધી વાતો લખી હોય પરંતુ એવા કોક મોટા પુરુષના મુખેથી સાંભળવામાં આવે ત્યારે જ એ યથાર્થ સમજામાં આવે છે. એટલે મહારાજનો બહુ જ મોટો આભાર કે હે મહારાજ, તમે આ લોકમાં પધાર્યા, એવા મોટા મોટા મુક્તોને લાવ્યા, તમે એવી વાતો કરી, તમે એવો એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો, એ બધી સામગ્રી તમે લખાવડાવી, એના ગ્રંથો બન્યા, એ આજ અમારા હાથમાં આવ્યા, અને એ ગ્રંથોને આ બેહોબ આજના સમયે અમારા કલ્યાણમાં કામ લાગી જાય એવા સમજાવનારા તમે આપ્યા, એ પણ તમારો ખૂબ 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 આભાર. હવે હાર લઈ આવશો, આપણે મહારાજનું પૂજન કરીએ. હે મહારાજ, તમારી બહુ જ મોટી કૃપા, પહેલું પૂર 67 દિવસમાં પૂરું થયું, તમે અમને બધાને ધન 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 કર્યા. વિશ્વભરમાં વસનારા મુમુક્ષુઓનો એક અને માત્ર આ બાબતનો એક જ પોઝિટિવ પ્રતિસાદ છે કે આ કથામાં ખૂબ આનંદ આવે છે, ખૂબ જ પોષણ મળી રહ્યું છે, બધાને અતિશય સર્વાંગી લાભ થઈ રહ્યો છે. તો સર્વપ્રથમ મહારાજનું અને ગ્રંથનું વક્તા મહોદય શ્રીનું પૂજન કરવા માટે હું વિનંતી કરીશ આપણા મંડળના વયોવૃદ્ધ પૂજ્ય મુનિ બાપાની. મુનિ બાપા પધારશે, મહારાજને હાર પહેરાવી ગ્રંથને હાર પહેરાવશે અને વક્તાશ્રીને પણ બાપા હાર પહેરાવશે અને પૂજન કરશે. તરીકે મહારાજની ગ્રંથની અને વક્તાશ્રીની પૂરની પૂર્ણાહુતિ પ્રસંગે આરતી કરીએ. એની તૈયારી થાય પહેલાં હું પૂજ્ય અચ્યુતદાસજી સ્વામીને વિનંતી કરીશ કે 67 દિવસમાં સુંદર મજાની કથાનું એક પૂર પૂરું થયું એ વિશે આપના ઉદ્ગારો અભિવ્યક્ત કરવા આપ પધારશો.
વલાવલા રાજાધિરાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણા સૌના મોક્ષદાતા પરમ પૂજ્યપાદ વાલાવાલા ગુરુજી, પૂજની વાલા સંતો, વાલા તમામ ભક્તજનો, હરિચરિત્રામૃત સાગર ગ્રંથની પ્રથમ પૂરની કથા પરમ પૂજ્યપાદ ગુરુજી આજે આપણે સંભળાવીને પૂરું પૂરું કર્યું. એ 67 દિવસ દરમિયાન આપણે હરિચરિત્રામૃત સાગર ગ્રંથ આધારાનંદ સ્વામીએ જે જે વાતો લખી એની પોતાની અનુભવાત્મક વાણી હતી. ભગવાન સ્વામિનારાયણની સાથે રહી ઘણા વર્ષો પછી એને આ ગ્રંથનો પ્રારંભ કર્યો એટલે ખૂબ જ અનુભવ. આ સત્સંગમાં જેને ભગવાનને પામવું હોય, એ ત્યાગી હોય, ગૃહસ્થ હોય, બાય હોય કે ભાઈ હોય, એને શું કરવું જોઈએ, તમામ અનુભવમાંથી પસાર થયેલા આધારાનંદ સ્વામીએ જે જે વાતો લખી એ પૂજ્ય દયાળુ સ્વામી કીધું એમ એમના અનુભવથી લખેલી, પરંતુ ઘણી બધી ગુપ્ત વાતો હોય, ઘણી બધી આપણને ના સમજાય એવી હોય, ઘણી બધી વાતો જાહેરમાં કહેવાની છતાં પણ ના સમજાય એ રીતે લખવાની શૈલી હોય, પરંતુ જ્યારે ગુરુજી વાત કરે છે ત્યારે એક સાક્ષાત પ્રગટ આપણને સમજાય છે. જે જે વાત કરે એ પહેલાં કહે ને પાંતિયા પાડીને વાત સમજાય, એના જેવી જ આપણે હજાર વાર વાંચીએ ને તો પણ ઉતરે નહીં, એ શબ્દની રીત એવી હોય છે. પરંતુ જ્યારે એવા મોટા પુરુષ એમાંથી જ્યારે ભગવાનને સમજવાની વાત આપણને સમજાવે ત્યારે ખરેખરો આનંદ આવે છે, આપણા કલ્યાણ માટે આપણને એ મળે છે. અને ખરેખરી વાત બાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી એ વાતના છીએ કે અહીંયા આટલા શ્રોતાજનો બેઠા છે એને જ મળે એવું નહીં, હજારોને પણ આનો લાભ મળે એવું ગુરુજીએ આયોજન કર્યું અને આગ્રહ રાખીને કથા સાંભળવાનું નિયમ આપે છે. નહીંતર કથા આપણે સાંભળીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય, એમાંથી કાંઈક લઈએ તો આપણને ફળને ફાયદો થાય, ગુરુજીને શું મળવાનું હતું, છતાં પણ એટલો બધો આગ્રહ રાખે કે જેને કથામાં ન સાંભળતા હોય તેને દંડ પણ આપે. ત્યારે આપણા કલ્યાણ માટે જ્યારે આવી સરસ મજાની વાતો આ ગ્રંથમાં આવે છે, ભગવાનને પામવાની ચોખા ઘી જેવી વાતો અને મને એવું લાગે છે કે બારે બાર આલ્બમની કથા જો ગુરુજી પૂરી કરી રહેશે ત્યારે આપણા કલ્યાણ માટે જે કાંઈ આપણે ખજાનો મેળવવાનો છે ને તમામ આ ગ્રંથમાંથી આપણે ચોક્કસ મળી રહેશે. અદ્ભુતતા એ વાતની છે કે આમાં જે વાત આવે છે એના ઉપર જ ગુરુજી મનન ચિંતન કરીને જે વાત લાવે છે ને એના કરતાં સવાઈ હોય છે કે જે આપણને અત્યારની લાઈવની જરૂર છે. આત્મી શિબિરમાં જે ભક્તોના ગુણગાન ગવાતા ત્યારે ગુરુજી કહેતા શાસ્ત્રોમાં વાતો તો લખેલી હોય જ, એ 5000 વર્ષ પહેલાં લખેલું શાસ્ત્ર અત્યારે વાંચીએ તો એ આપણને અસર નહીં થતી, પરંતુ એના જેવા જ કોઈ હરિભગત હોય અને એને આપણે આંગળી ચીંધીને બતાવીએ કે એ જે શાસ્ત્રમાં આવે છે એવા સદગુણી આ ભગત છે, એનામાં આ સારા સારા ગુણો છે, તો આપણા આત્માને તરત એની ફિલિંગ થાય. એટલે એમાંથી મનન ચિંતન કરીને જે ગુરુજી વાત લાવે છે બહુ જ અદ્ભુત હોય છે અને એ બંને પ્રકારની વાતો આપણા જીવનને ખૂબ પોષણ આપે છે અને ખૂબ ફાયદો કરે છે. વાલા ભક્તજનો, આજે હરિચરિત્રામૃત ગ્રંથ આપણને જે અદ્ભુત મળ્યો છે અને એ અદ્ભુત કથા મળી છે અને એવો ને એવો અદ્ભુત આ સત્સંગ મળ્યો છે, આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. આજના દિવસે મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે વાલા વાલા ગુરુજી, હે વાલા સંતો ભક્તો, અમને જે તમે કાંઈ આપ્યું છે એ અમે સારામાં સારી રીતે જાળવી શકીએ અને અમે અમારા આત્માના ઉપયોગમાં લઈ શકીએ. ગુરુજીએ વાત કર્યા એમ મુજબ આપણા કોઈ પણ રાગને કે આપણી કોઈ રૂચિને કે આપણા મનધારાને લઈને આપણે આ સત્સંગમાં જેના તરફથી કંઈક મળી રહ્યું છે એની સાથે આપણો આત્મા અથડાય નહીં, આપણું મન અથડાય નહીં અને સત્સંગનો પૂરેપૂરો ખપ રાખી અને આપણે જીવીએ તો ખરેખરું કામ થઈ જાય. એટલું કહીને વિરમું છું. સજાનંદ સ્વામી મહારાજની જય.
ખૂબ સરસ પૂજ્ય સ્વામીએ કથા વિશેની વાત કરી. હવે પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામીને વિનંતી કરીશ.
વાલા વાલા મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, વાલા સંતો તથા વાલા સર્વેરી ભક્તો, આજ હરિચરણ સાગર ગ્રંથનો પહેલું પુર સંપૂર્ણ થયું. શ્રીજી મહારાજે આપણે એના દ્વારા ભગવાનને પામવા માટે, ભગવાનમાં હેત વધારવા માટે કે આગળ વધવા માટે ભગવાનને આપણને પૂજ્ય ગુરુજી દ્વારા ખૂબ જ સારી સારી આપણા જીવનમાં ઉપયોગી થાય એ વાતો આપણને ભગવાને આપી. મહારાજ પોતે પોતાનું જીવન ચરિત્ર તો કરી ગયા, પણ એમાંથી જે આપણે જીવનમાં કામમાં આવે એ વાતો આપણને ગુરુજી સમય સમય પર બહુ શીખવાડી, અને એ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન પણ એવું નિર્મળ અને પવિત્ર બને. જો આ કથા આપણે સાંભળવાથી એમાં આપણને કોઈ ફેરફાર ન થાય કે એનું આપણા જીવનમાં ન ઉતરે તો એટલો આપણને ફાયદો કથા સાંભળ્યા છતાં થયો ન કહેવાય. માટે જેટલી કંઈ કથામાં આપણને ટચ થતી વાતો કંઈ આવે તો એનું થોડુંક મનન ચિંતન કરીને આપણા જીવનમાં ઉતરે એવો અભ્યાસ કરીએ તો આપણને ખરેખર કથા સાંભળવાનો ફાયદો થયો કહેવાય. ગુરુજી આટલો એટલો દાખલો કરીને આપણને આગ્રહ રાખીને કથા સાંભળવાનો નિયમ આપે એ આપણા કલ્યાણ માટે કરે છે. એમને કોઈ સ્વાર્થ નથી, આપણે કરીએ કે ન કરીએ તો એમને શું ફેર પડે, પણ આપણે અરે હેત હોવાથી આપણને એ પોતાના માને છે અને ત્યારે જ કહી શકે છે. અને તેમ છતાં જો એની લાગણીઓ કે એની ભાવના આપણે ન સમજી શકીએ તો આપણે કથા સાંભળી એ પણ સાર્થક ન કહેવાય. એમને આપણી વિશે હેત છે એ પણ પૂરેપૂરું હેત આપણે પચાવી ન શક્યા કહેવાય. માટે જેટલું આપણે જીવનમાં એ કથા વાર્તા ઉતરે અને ભગવાન ગુરુજી સંતોરાજી થાય એવું જીવન કરવું. સહજાન સ્વામી મહારાજ.
વાલા ભક્તો, બહુ સરસ પૂજ્ય સ્વામીએ આ કથામાં આપણે કયો એંગલ રાખવો જોઈએ, ગુરુજીના હૈયાના હેતને આપણે કેવી રીતે અપનાવવું જોઈએ એ વિશે બહુ સરસ ટકોર કરી. આગળના પૂરની કથા આપણે એમ સાંભળતા રહેશું.